कलम वीर कलम गौतमो गणि मंगलम कंद कंदार्यो जैन धर्मोस्त मंगलम सर्व मंगल मंगलम सर्व कल्याण कारकम प्रधानम सर्व धर्मानम जैनम जयतु शासनम जैनम जयतु शासनम।
આપણે ચાલતા પ્રકરણમાં મુનિરાજના 10 ધર્મ સંબંધે આપણી ચર્ચા ચાલી રહી છે। આચાર્ય મુનિરાજને 36 મૂળ ગુણ જોવામાં આવે છે। 12 તપ, 10 ધર્મ, 6 આવશ્યક, 3 વૃત્તિ, 5 આચાર, તે આચાર્યની મુખ્યતા છે।
દેશભાઈ અવાજ બહુ જ ઓછો આવે છે, જરા મોટો અવાજ આવે તો સારું।
હા હા, તો 10 ધર્મની ચર્ચા આપણી ચાલી રહી છે। આચાર્ય મુનિરાજને 36 મૂળ ગુણ હોય છે, એ 36 મૂળ ગુણની અંદર આ 10 ધર્મની ચર્ચા જોવામાં આવે છે। આગળ શરૂઆત કરી હતી ત્યારે પણ વાત કરી હતી કે આ મુનિરાજના ઉત્તર ગુણોમાં એની ચર્ચા આવે છે। 28 તો મૂળ ગુણ કહેવામાં આવે છે અને 10 ધર્મ અને 12 તપ ઇત્યાદિ એ બધા ઉત્તર ગુણોની ચર્ચામાં એનું વર્ણન કરવામાં આવે છે। એની અંદર આપણે 10 ધર્મના અંતર્ગત ઉત્તમ, ક્ષમા, માર્દવ, આર્જવ અને શૌચ આ 4 ધર્મ પર આપણે ચર્ચા કરી હતી। ક્રોધના અભાવમાં ઉત્તમ ક્ષમા ધર્મ પ્રગટ થાય છે, માન કસાઈના અભાવમાં ઉત્તમ માર્દવ ધર્મ પ્રગટ થાય છે, માયા કસાઈના અભાવમાં ઉત્તમ આર્જવ ધર્મ પ્રગટ થાય છે અને લોભ કસાયના અભાવમાં ઉત્તમ શૌચ ધર્મ પ્રગટ થાય છે। ઉત્તમ શબ્દ છે તે સમ્યક દર્શનનું દ્યોતક છે, એટલે કે સમ્યક દર્શન પૂર્વક સમાભાવ છે તે જ વાસ્તવિક સમા છે અને સમ્યક દર્શન પૂર્વક સરળપણું છે, મધ્યસ્થપણું છે, કોમળપણું છે તે જ વાસ્તવિકમાં આત્માના ધર્મ છે। જો સમ્યક દર્શન નથી અને અનંતાનુબંધી કસાઈ ઊભી છે તો એ અનંતાનુબંધી કસાઈમાં લેશિયાઓના કારણે જે મંદતા જોવામાં આવે છે, કસાયોમાં જે તીવ્રતાથી મંદતા જોવાના પરિણામ આવે છે, ખરેખર એનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી। જગતની અંદર કેટલાક જીવો એવા હોય કે જેના પરિણામ ઘણા શાંત જોવામાં આવે, કેટલાક જીવોના પરિણામ ઘણા ક્રોધાદિક જોવામાં આવે, પરંતુ એનાથી સામેવાળા જીવનું ધર્મ સંબંધીનું માપદંડ આપણે ના કાઢી શકીએ। કારણ કે ધર્મનો સંબંધ આત્માના વિતરાગ પરિણામ સાથે છે, એને વિતરાગ પરિણામ પ્રગટ થયા છે આંશિક રૂપમાં તો એને ધર્મ છે, અને જો વિતરાગ પરિણામ એને પ્રગટ થયા નથી આંશિક રૂપમાં પણ અને કસાયની બહારમાં ગમે તેટલી મંદતા છે છતાં પણ ખરેખર તે ધર્મ નથી, કારણ કે તે સંસારના અભાવનું કારણ થતું નથી। મૂળ વાત એ છે, ધર્મ એને કહેવાય કે જેનાથી મારો સંસાર કપાય, સંસારનો અભાવ થાય એને ધર્મ કહેવાય, અને જેની અંદર ખાલી સંસારની અંદર જેને કહેવાય ગતિઓ બદલાય, દાખલા તરીકે ઘણા કસાય ક્રોધ પરિણામના ફળમાં જીવ નરકાદી ગતિમાં ચાલ્યો જાય છે, કદાચિત કસાયની મંદતાના પરિણામમાં જીવ સ્વર્ગાધિકમાં ચાલ્યો જાય, આમ સરવાળે તો ગતિમાં ને ગતિમાં જ રહે, જેમાં ગતિઓના ચક્કર ન છૂટે એવા પરિણામોને ધર્મના પરિણામ કહેવાય નહીં। આ જૈન દર્શનનો મેઇન સિદ્ધાંત આપણે સમજવાનો છે। એની અંદર હવે આપણે આજે ઉત્તમ સત્ય ધર્મ પર આપણે એની ચર્ચા કરીશું। સત્ય ધર્મ અત્યંત મહત્વપૂર્ણ ધર્મ છે, બહુ સુંદર ધર્મ છે। જેમ મોતીની માળાની અંદર સમજો કે વચ્ચે આપણે નેકલેસ હોય તો વચ્ચે મોતીનો માળા હોય, એની વચ્ચે આપણે એક જેને કહેવાય રિયલ ડાયમંડનું પેન્ડલ મૂકવામાં આવે તો આખી મોતીની માળા જેમ દીપી ઉઠે છે, એમાં 10 ધર્મની અંતર્ગત વચ્ચે સત્ય ધર્મ મૂકીએ છે અને સત્ય ધર્મની ચર્ચા જે કરવામાં આવે છે તે ખરેખર આમ દીપી ઉઠે એના જેવું છે કે એમાં એવું શું છે કે મતલબ કે એને એવી રીતે સમજવાનો હોય છે। વાત એમ છે કે સત્ય ધર્મ એક એવી ચીજ છે કે તેના બેઝ ઉપર આખો ધર્મ ટકેલો છે, જેનો બીજ ઉપર આ મોક્ષ માર્ગ ટકેલો છે, જેના બીજ ઉપર આ જીવને આગળ જઈને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો કે એને કેવી રીતે સમજવું? તો વાત એમ છે કે સૌથી પહેલા તો જે સત્ય ધર્મ એટલે શું, સામાન્ય રૂપથી આપણને એક એમ ખ્યાલમાં હોય છે કે સાચું બોલવું સત્ય ધર્મ માટે સત્ય ધર્મ કહેવાય. તો હકીકતની અંદર એમ છે કે સત્ય ધર્મની અંદર જે સત સ્વભાવી આત્માનું અવલંબન લઈને જે વિતરાગ ભાવ પ્રગટ થાય છે, હકીકતમાં તેને સત્ય ધર્મ કહેવામાં આવે છે. સત્ય ધર્મ, સત, સત એટલે હયાતી, હોવાપણું. તે કોની? તો કે મારા આત્માની હોવાપણાનો જે સ્વીકાર, મારા પોતાનો આત્મા છે એનો જે પર્યાયમાં જે સ્વીકાર થાય છે, શ્રદ્ધા થાય છે, જ્ઞાની રૂપે પરિણમન કરે છે અને અંદરમાં એવી વિતરાગ ભાવ દશા પ્રગટ થાય છે, તો કે છે કે એવા દશાને સત્ય ધર્મ કહેવામાં આવે છે. અને એવા જીવને બહારમાં જ્યારે વિકલ્પની ભૂમિકા હોય ત્યારે, જ્યારે સત્ય બોલવાનો ભાવ ઉત્પન્ન થાય છે, એને એ પ્રમાણેનો વિકલ્પ ઉત્પન્ન થાય છે, તો એને વ્યવહારથી સત્ય ધર્મ કહેવામાં આવે છે. જો ત્રણ ચીજ છે, એક તો સત્ય વાણી છે, પછી એક વિતરાગ ભાવ છે અને એક સત્ય બોલવાનો ભાવ છે. ત્રણ ચીજ થઈ, સત્ય વાણી, અંદરમાં જીવની પર્યાયમાં ઉત્પન્ન થતો વિતરાગ ભાવ, અને ત્રીજો એવા જીવને, સાધક જીવને એની ભૂમિકા અનુસાર સત્ય બોલવાનો ભાવ છે. આ ત્રણનું આપણે એનાલિસિસ કરીએ તો જે સત્ય વાણી છે એ સાત તત્વમાંથી કયા તત્વમાં જશે? અમારો પ્રશ્ન છે. કોણ બતાવશે? તો
આશ્રવ તત્વ.
હા, બીજું કોણ બતાવશે?
સંવર તત્વ.
સમજો, જે સત્ય વાણી છે ને, વાણી એ ઉદગલની પર્યાય છે, ભાષા વર્ગણાનું પરિણમન છે, એટલે સાત તત્વની અંદર એ અજીવ તત્વમાં જશે. ખ્યાલ આવે છે? આપણે જે પણ ભાષા બોલાય છે, તે ભાષા બોલાય છે તો જીવ બોલે કે જીભ બોલે, બોલો બંને માંથી કોણ બોલે?
જીભ બોલે છે.
કોણ બોલે?
જીભ બોલે છે ને, આત્મા તો કઈ દાડે બોલે છે?
હકીકતમાં ન જીવ બોલે છે ન જીભ બોલે છે. સમજે જરા, વિષય નીકળ્યો છે તો બતાવીએ છે. જીવ છે તો ચેતન સ્વરૂપ આત્મા છે, એને ભાષા હોય નહીં. અને જીભ છે ને, જીભ આપણી ટંગ, તો કે છે કે એ આહાર વર્ગણામાંથી બનેલી છે. અને આ જે ભાષા આપણી જે છે તે ભાષા વર્ગણાનું પરિણમન છે. સુદગલની અનેક પ્રકારની વર્ગણાઓ છે અને એ અનેક પ્રકારની વર્ગણાઓમાંથી પાંચ પ્રકારની જે વર્ગણા છે એનો આ જીવ સાથે નિમિત નૈમિતિક સંબંધ છે. એની અંદર આ જે આહાર વર્ગણા એક છે, પૂતગલની જાત છે, એમાંથી આપણા શરીરની રચના થાય છે. અને એક ભાષા વર્ગણા છે, એ અલગ છે, આહાર વર્ગણાથી અલગ ચીજ છે. તો એ ભાષા વર્ગણામાંથી આ બધી ભાષાઓ બને છે અને ભાષા નીકળે છે. જેને જેને એ ભાષા વર્ગણાનો યોગ હોય, એ જાતનો વોઇસ, જેને કહેવાય કે એની ઉપસ્થિતિમાં અથવા તો એના સંયોગની અંદર એવી જાતનો અવાજ જોવામાં આવે છે. માટે જેમ જીવ અને જીવ એટલે કે શરીર, એ બંને વચ્ચે અત્યંત અભાવ છે, એવી રીતે આ જે જીભ છે, જીભ અને એટલે કે આહાર વર્ગણા છે, અને આ ભાષા જે છે તે ભાષા વર્ગણાનું પરિણામ છે. તો એ બંને વચ્ચે અન્યોન્ય અભાવ છે, જે પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાય વચ્ચે અન્યોન્ય અભાવ હોય એમ. ખ્યાલ આવે છે ને? આ જયારે સાત તત્વ અથવા તો છ દ્રવ્યનું જયારે વિશ્લેષણ સ્વરૂપ ચાલે ને, ત્યારે એની અંદર વિશેષ ચર્ચા કરીશું આપણે. તો અહીંયા આગળ તો કે છે કે આ જે ભાષા નીકળે છે, સત્ય વાણી જે નીકળે છે, એ પ્યોર ભાષા વર્ગણાનું પરિણમન છે, અને સાત તત્વની અંદર તે અજીવ તત્વના ખાતામાં જશે. આ એક વાત થઈ. હવે બીજી વાત, જે સત્ય બોલવાનો જે ભાવ છે, બોલો એ સાત તત્વમાં કયા ભાવ, કયા તત્વમાં જશે? બઉ સરસ. જે બોલવાનો ભાવ છે, બોલવાનો જે વિકલ્પ છે, તે જીવની એક સમયની પર્યાયમાં થાય છે, અને એ જે વિકલ્પ છે તે આશ્રવ તત્વમાં જાય છે. અને અંદરમાં સત્સ્વભાવી ભગવાન આત્માના અવલંબને જે વિતરાગ દશા પ્રગટ થઈ છે, તે કયા તત્વમાં જશે? સાત તત્વમાં. બહુ સરસ. સંવર, નિદ્રા, મોક્ષ તમે ત્રણે લઈ શકો. સંવર, નિદ્રા અને મોક્ષ તત્વ ની અંદર એ વિતરાગ ભાવ સમજો કે ધર્મ ની પૂર્ણતા તે મોક્ષ તત્વ, અને જેને કહેવાય સાધક દશામાં એ સંવર નિદ્રા તત્વમાં જોવામાં આવશે. આમ જો આમ આપણને ભેદ વિજ્ઞાન હોવું આવશ્યક છે. ભેદ વિજ્ઞાન ના કારણે ધર્મ નું શું સ્વરૂપ છે એ આપણને એનો ખ્યાલ આવે છે. જગત ના લોકો માત્ર સત્ય બોલવા માત્ર થી ખુશ થાય છે અથવા તો સંતુષ્ટ થાય છે, પરંતુ જેને સમ્યક દર્શન નથી અને આખી જિંદગી જે સત્ય બોલે છે અને પોતાને મહાન સમજે છે તો કે છે કે સમ્યક દર્શન વગર મહાનપણું શોભતું નથી. જુઓ, આની અંદર કોઈ સત્ય બોલતું હોય લૌકિક દ્રષ્ટિએ સારી વાત છે, અને ચરણાની વખત એમ કે છે કે અવશ્ય સત્ય બોલવું જોઈએ. એની ચર્ચા આપણે પાછળથી કરીશું, સ્વરૂપને સમજ્યા પછી વિસ્તારથી કરીશું. અને ઉપદેશ પણ એવો જ આપવામાં આવે કે આપણને આપણી પર્યાયમાં જો બોલવાનો વિકલ્પ હોય તો સત્ય બોલવાનો જ વિકલ્પ હોય, અને આપણે અવશ્ય સત્ય જ બોલવું જોઈએ. પણ અત્યારે આપણે શું બોલવું જોઈએ શું ન બોલવું જોઈએ એ ટોપિક નથી ચાલતો. અત્યારે આપણો ટોપિક ચાલે છે સત્ય ધર્મ પર, કે ધર્મ શું ચીજ છે. તો ધર્મ જે છે તે આત્માની પર્યાયમાં જોવામાં આવે, ધર્મ જે ચીજ છે તે શરીર કે કુંડલની અંદર જોવામાં ન આવે. મારો ધર્મ મારા આત્માની પર્યાયમાં જોવામાં આવે, નંબર એક. અને બીજું, ધર્મ છે તે રાગ ભાવરૂપ નથી, વિતરાગ ભાવરૂપ છે. એટલા માટે સત્ય બોલવાનો ભાવ છે તે રાગ ભાવરૂપ છે, તે ખરેખર ધર્મ ન હોઈ શકે, પરંતુ અંદરમાં જે વિતરાગ ભાવ છે તે જ વાસ્તવિકતામાં ધર્મ હોઈ શકે. અને આજે મને બોલવાનો જે વિકલ્પ આવે છે એ પણ મારા જીવથી ભિન્ન તત્વ છે, અને આજે વાણી નીકળે છે એ પણ મારા આત્માથી ભિન્ન તત્વ છે. આમ સાત તત્વની ભિન્નતા જ્ઞાનની અંદર બિલકુલ સ્પષ્ટ ભાષે ત્યારે જ એવા જીવને ભેદ વિજ્ઞાન પૂર્વક આત્માની અનુભૂતિ થાય છે, અને આગળ જતા આવા દસ ધર્મ પણ જેને કહેવાય એની જીવનની અંદર પ્રગટ થાય છે. આ પ્રમાણે ભેદ વિજ્ઞાન આપણને હોવું જોઈએ. એમાંથી આપણે શું કાઢ્યું કે આખી જિંદગી સત્ય બોલે, પરંતુ જો સત્સ્વભાવી આત્માને ન ઓળખે તો કે છે કે એને હકીકતની અંદર સત્ય બોલ ન પરમાર્થ પ્રગટ થયો છે, ન એને વ્યવહાર પ્રગટ થયો છે. કેમ? તો કે એને તમે એને વ્યવહાર તો કહો, પરંતુ પરમાર્થ પ્રગટ થયા વગર ખરેખર એને વ્યવહાર પ્રગટ થતો નથી. એવા જીવને કે જેને વિતરાગ ભાવ પ્રગટ થયો છે એના જીવનની અંદર જે એવી ટાઈપનો વિકલ્પ આવે છે સત્ય બોલવાનો, તો એવા ભાવ પર સત્ય ધર્મનો આરોપ આપીને એને વ્યવહારથી સત્ય ધર્મ કહેવામાં આવશે. આ પ્રમાણે જેને કહેવાય કે પરમાર્થ સ્વરૂપ અને એનું વ્યવહાર સ્વરૂપ, એ પ્રમાણે આપણે સત્ય ધર્મનું જોયું. હવે આગળ આપણે એની ચર્ચા જોઈએ કે સત્ય ધર્મની મહત્તા શું છે. તો સૌથી પહેલી વાત તો એ છે કે આપણે શરૂ કરીએ તો વિષય ત્યારે પણ જોયું કે આ ધર્મ, આ સત્ય ધર્મ પોતાનામાં બહુ મહત્વપૂર્ણ છે. તો કે કેમ મહત્વપૂર્ણ કહો છો? એનું કારણ એ છે કે જો હવે એની એક ઉપયોગીતા જોઈએ વચનના માધ્યમથી, સમજો એટલે પરમાર સ્વરૂપ સમજી ગયા, હવે આપણે એના વ્યવહાર સ્વરૂપના માધ્યમથી એની ઉપયોગીતા ધર્મની અંદર શું થાય છે એ આપણે જોઈએ. કે જુઓ કે સત્ય વગર તો લોક વ્યવહાર ચાલતો નથી. તો જેને કહેવાય કે આ પરમાર્થ અથવા તો આ ધર્મ વ્યવસ્થા કેવી રીતે ચાલી શકે? જગતની અંદર જે લોક વ્યવહાર જેટલો પણ ચાલે છે, એકબીજા ઉપર વિશ્વાસનો વ્યવહાર ચાલે છે, જગતની અંદર જેટલો પણ મતલબ કે આપલેનો વ્યવહાર થાય છે, તો એ વાણીની અંદર ભરોસા અને જેને કહેવાય કે એની સત્યતા ઉપર જ એ વ્યવહાર આપણે ટકી શકે છે, નહીતર તો લોક વ્યવહાર પણ ચાલી ન શકે. દાખલા તરીકે તમે સમજો ઘરેથી નીકળ્યા હોય અને સમજો કે કોઈને તમારે કસે જવું હોય, અને કસે જવું હોય હવે તમે સમજો કે કોઈને સત્ય ન બતાવો ત્યાં સુધી તમે એ ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકતા નથી. ઘરની અંદર આપસની અંદર જે પણ કોઈ વાત થતી હોય એની અંદર જો તમે સત્યતા જાહેર નથી કરતા અથવા તો સત્યતા બોલતા નથી, તો સામેવાળો વ્યક્તિ તમારા ભાવને બી નથી સમજી શકતો, અથવા તો સામેવાળા વ્યક્તિનું જેને કહેવાય કે પ્રયોજન પણ સિદ્ધ થતું નથી. તમે સમજી શકો છો જેને કહેવાય કે દાખલા તરીકે સમજો અમારે બોમ્બેમાં મારે અહીંયાથી ઉતરીને સમજી કે કોઈ સ્થાન ઉપર જવું છે, હવે મારે મારું પ્રયોજન સિદ્ધ કરવું છે, જવું છે મંદિરે, પરંતુ જો હું જૂઠ વચન વાપરીશ તો શું હું મારા પ્રયોજનની અંદર સિદ્ધ થઈ શકીશ અથવા તો એ જગ્યા પર હું પહોંચી શકીશ? નહીં થઈ શકું. અથવા તો સમજો કે ટીચર છે સ્કૂલની અંદર અને સમજો કે છોકરાઓને ભણાવે છે, હવે ટીચરે સમજો કે જૂઠું બોલશે, તો ટીચર જયારે જૂઠું બોલીને ભણાવશે તો એ જે સ્ટાન્ડર્ડ ની અંદર જેને સ્ટુડન્ટ ભણે છે તો બોલો એની અંદર એ પાસ થઈ શકશે, અથવા તો એ આગળ જઈને સમજો જેને હોશિયાર બનવું છે, અથવા તો એ પ્રમાણે સમજો કે કંઈક સિદ્ધિ હાંસલ કરવી છે તો બોલો એ એના દિશાની અંદર એ પ્રયોજનની સિદ્ધિ કરી શકશે. તો કે છે કે જૂઠના માધ્યમથી એ પોતાનું લૌકિક ભણતર પણ એ સિદ્ધ પ્રયોજન કરી શકશે નહીં. આમ તમે ડગલે અને પગલે લૌકિક જીવનની અંદર, આ તો એક બે દાખલા આપ્યા, એની અંદર તમારે આખા જીવનની અંદર બધું જ ગતિત કરી દેવું. ચાલતા ઉઠતા બેસતા, વેપારમાં ધંધામાં ઇત્યાદિમાં, ઘર ગૃહસ્થીમાં, કે તમારો લોક વ્યવહાર પણ જો જૂઠના સહારે હોય તો કે છે કે લોક વ્યવહાર પણ બરોબર ચાલી શકતો નથી. તો કે છે કે આ ધર્મનો વ્યવહાર કેવી રીતે ચાલી શકે? જગત આ વાત ક્યાંથી નીકળી? આપણે અત્યારે આ ધર્મ સ્વરૂપનું સ્વરૂપ સમજવા બેસ્યા છે. બહુ મહત્વ વાત છે કે જગતની અંદર જેને કહેવાય કે વચનોના માધ્યમથી જ જેને કહેવાય લોકો જગતના જીવો ધર્મને અંગીકાર કરે છે, કે કોઈને કોઈક વચનને પ્રિય લાગ્યા તો એને એ વચનને અંગીકાર કર્યા અને એની અંદર એને ધર્મપણાની બુદ્ધિ થઈ અને એને એ ધર્મ માનવા લાગ્યો અને એનું પાલન કરવા લાગ્યો. આવી રીતે જેને કહેવાય જૈન દર્શનને છોડીને જેટલા પણ મત મતાંતર થયા અને જેટલા પણ ધર્મના નામે જેને કહેવાય કે એ પ્રમાણે દુકાનો ખુલી, તો એની અંદર જેટલું પણ જેને કહેવાય કે એ ચલણ ચાલે છે તેનું મૂળ કારણ શું છે, કે એની પાછળ જેટલું ખોટું ચાલે છે એનું મૂળ કારણ છે અજ્ઞાનતા, અસત્યતા. કે જેટલા પણ જે કુગુરુના માધ્યમથી અસત્વચન ચાલ્યા અને જગતના જીવોએ એની અંદર શ્રદ્ધા બેસાડી, તો આજ સુધી અનાદિથી આ જીવે જેને કહેવાય એવા ખોટા વચનોના માધ્યમથી આ સુધી એને ધર્મની પ્રાપ્તિ કરી નહીં. વિષય ક્યાંથી ક્યાં ચાલે છે જરા સમજો, પોઈન્ટ પકડવાનું તમે કોશિશ કરજો. આપણે વાત ઉપાડી લૌકિક વ્યવહારથી, કે જ્યારે લૌકિક વ્યવહારમાં પણ ખોટા વચનોના માધ્યમથી એક લોક વ્યવહાર નથી ચાલી શકતો, તો ધર્મની અંદર ખોટા વચનોના માધ્યમથી ધર્મનો વ્યવહાર કેવી રીતે ચાલી શકે? અને જો ધર્મનો વ્યવહાર ના ચાલી શકે તો આ જે વ્યવહાર છે તે તો પરમાર્થનો પ્રતિપાદક છે, એ પરમાર્થને બતાવવા વાળો છે, તો જગતના જીવો પરમાર્થ સુધી પણ કેવી રીતે પહોંચી શકે? એક એક્ઝામ્પલ, દાખલા તરીકે જગતની અંદર એમ માનવામાં આવે અથવા તો એવા વચનોનો પ્રયોગ કરવામાં આવે કે હિંસામાં ધર્મ છે, પશુ વધમાં ધર્મ છે, પશુઓને હોમાવાથી જેને કહેવાય કે જીવોનું કલ્યાણ થાય છે. આવા સમજો કે એક વર્ગ આવી ટાઈપનો નીકળ્યો. હવે વિચાર કરો કે આવા વચનો જે બિલકુલ પ્રકૃતિની વ્યવસ્થાથી બિલકુલ વિરુદ્ધ છે અને અસત્ય વચન છે, કે છે કે હવે આવા અસત્ય વચનને જે ધારણ કરે છે, જે ગ્રહણ કરીને જે આ દિશામાં ચાલે છે, તો કે છે કે એનું હિત થવાની જગ્યાએ અત્યંત અહિત થાય છે અને કેટલાય કેટલાય ભવો સુધી એને કહેવાય સાચા ધર્મથી એ વંચિત રહી જાય છે. તો સાચા ધર્મથી વંચિત રહી જવાનું મૂળ કારણ શું બન્યું? તો કે સાચા ધર્મથી વંચિત રહી જવાનું મૂળ કારણ એની અજ્ઞાનતા, અને એની અજ્ઞાનતામાં નિમિત્ત શું બની ગયું? એની અજ્ઞાનતાની અંદર એનું નિમિત્ત આ અસત્વચન બની ગયા. આપણે એક એક્ઝામ્પલ આપી દીધું. બીજું, જગતની અંદર એવું પણ નીકળ્યું કે ભાઈ આ જગતનો આ ઈશ્વર છે તે કરતા ધરતા છે, ઈશ્વરને પૂજવાથી સમજો ભલું થઈ જશે અને આપણી ઘણી મનોકામના પૂરી થઈ જશે. હવે આપણ પ્રકૃતિની વ્યવસ્થાથી બિલકુલ વિરુદ્ધ વચન છે. હવે જે કોઈ વ્યક્તિ આ વચનોને અંગીકાર કરે છે તો વચનો બિલકુલ ખોટા છે, કારણ કે એની અંદર એ ધર્મ બતાવવા માંગે છે અને વસ્તુ સ્વરૂપથી તે વિપરીત છે. આવા વચનોથી જે ઈશ્વરને કરતા ધરતા માને છે તો જેને કહેવાય કે એને પુણ્યની વાત તો દૂર રહો, પરંતુ મિથ્યાત્વનું સૌથી મોટું મહાન પાપ લાગે છે, કારણ કે એની અંદર કેવલી ભગવાનનો અવર્ણવાદ થયો. તત્વાર સૂત્રની અંદર સૂત્ર છે કે મિથ્યા દર્શનના આશ્રવનું કારણ શું, એની અંદર કીધું છે કે કેવલી ભગવાનનો અવર્ણવાદ. તો કેવલી ભગવાનમાં જે ગુણ નથી અને જે વ્યવસ્થા જોવામાં આવતી નથી, છતાં પણ એની અંદર એવા ગુણોની સ્થાપના કરવી અથવા તો એવી રીતે કેવલી ભગવાનને જોવા, માનવા, વિચારવા, તો કે છે કે એ કેવલી ભગવાનનો અવર્ણવાદ છે, તેનાથી દર્શન મોહના આશ્રવનું કારણ જે બને છે. આવી રીતે જગતની અંદર ન જાણે કેટલી કેટલી આવી મિથ્યા કલ્પનાઓ, મિથ્યા વચનોનો વ્યવહાર ચાલે છે. આખા જગતની અંદર બહુધા વચનો આ પ્રમાણે ચાલે છે, જે જૈન દર્શન અને જીનાગમથી જેને કહેવાય કે વિપરીત ચાલે છે, અને બહુધા જીવો બહુભાગ મોટો મોટો ભાગ આવા જ વચનોને સ્વીકાર કરે છે અને પ્રત્યેક સમયે અનંત અનંત દુઃખને ભોગવે છે. એ વર્તમાનમાં તો દુઃખને ભોગવે છે અને નવું પાપ પણ એટલું બાંધે છે કે આગામી કાળની અંદર પણ જેને કહેવાય આ સાચા તત્વથી વંચિત રહી જાય છે અને કેટલોય કાળ આવી ખોટી યોનિની અંદર રખડે છે અને જેને કહેવાય કે એ અનંત દુઃખને એ ભોગવે છે. માટે આ વચનોની કેટલી કિંમત છે જીનાગમની અંદર અને આ વચન વ્યવહારની પણ કેટલી કિંમત છે એના પરથી આપણને આ ખ્યાલ આવે છે. ન્યાય ગ્રંથો છે આપણા જૈન દર્શનની અંદર, એ ન્યાય ગ્રંથોની અંદર સર્વજ્ઞ સિદ્ધિનો એક જેને કહેવાય કે વિષય આવે છે કે સર્વજ્ઞ ભગવાનની સિદ્ધિ કરવાની વાત આવે છે. તમે કદાચ આ ટોપિક સાંભળ્યો હોય અથવા તો કશે કોઈના મતલબ કે લેક્ચરમાં ચાલ્યો હોય તો મને ખ્યાલ નથી કે એક સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિની ચર્ચા આવે છે અને એક વિશેષ સર્વજ્ઞની સિદ્ધિ આવે છે. દાખલા તરીકે જગતની અંદર કોઈ પણ જીવ સર્વજ્ઞ છે તો કે પહેલા એ સિદ્ધ કરવો અને એને સિદ્ધ કર્યા પછી કે કોઈ પર્ટિક્યુલરલી જીવ સર્વજ્ઞ છે એને સિદ્ધ કરો. આપણા જૈન દર્શનની અંદર હજારો હજારો શ્લોક પ્રમાણે આના ઉપર ટીકાઓ રચાય છે અને એની અંદર આખા લોકની અંદર જેને કહેવાય કે કોઈ સામાન્ય વ્યક્તિ છે તો કોઈ સર્વજ્ઞ પણ છે, કોઈ ત્રણ કાળ ત્રણ લોકનું જાણવા દેખવા વાળા પણ સર્વજ્ઞ થાય છે એને જેને કહેવાય સિદ્ધ કરવામાં આવ્યા છે, અને પર્ટિક્યુલરલી જીવ સર્વજ્ઞ છે એટલે કે મહાવીર સ્વામી ભગવાન સર્વજ્ઞ છે, આદિનાથ ભગવાન સર્વજ્ઞ છે, જેને કહેવાય કે મલ્લીનાથ ભગવાન સર્વજ્ઞ છે, તો કે છે કે આ પ્રમાણે તીર્થંકર ભગવાન સર્વજ્ઞ છે એ કે છે કે એને પણ સિદ્ધ કરો કે આ ભગવાન કેવી રીતે સર્વજ્ઞ છે, તમે કેવી રીતે નક્કી કર્યું, તમે પ્રૂફ કરો, આવી રીતે જેને કહેવાય જૈન દર્શનની અંદર એનો ટોપિક છે. એની અંદર ચાલતા વિષયની અંદર આપણે આ વિષયને ટચ એ કરવો છે કે જયારે એને કહેવાય વિશેષ સર્વજ્ઞ સિદ્ધિ. સમજો જરા, હલો, આ હું જે કહી રહ્યો છું ખ્યાલ આવે છે ને બધાને? હા બરાબર ને. જગતની અંદર કોઈ સર્વજ્ઞ છે એની સિદ્ધિ કરવી હોય તેને સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિ કહેવામાં આવે છે અને પર્ટિક્યુલરલી આ વ્યક્તિ સર્વજ્ઞ છે એને જયારે આપણે સિદ્ધ કરવા હોય ત્યારે એને વિશેષ સર્વજ્ઞ સિદ્ધિ એમ કહેવામાં આવે છે. મતલબ વિશેષ વ્યક્તિની આપણે એની સિદ્ધિ કરી સર્વજ્ઞપણાથી. હવે વિશેષ સર્વજ્ઞ સિદ્ધિની અંદર એ હેતુ આપ્યા કે દાખલા તરીકે મહાવીર સ્વામી ભગવાનનો દાખલો લઈએ કે મહાવીર સ્વામી ભગવાન સર્વજ્ઞ છે એ તમે કેવી રીતે સિદ્ધ કર્યા, તો ત્યાં આગળ એમ કહેવામાં આવ્યું છે કે એમના વચનોના માધ્યમથી સિદ્ધ કરવામાં આવ્યું કે તેઓ સર્વજ્ઞ છે. તો કે એમના વચનોના માધ્યમથી તમે કેવી રીતે સિદ્ધ કર્યું કે તેઓ સર્વજ્ઞ છે, તો કે એમના જેટલા પણ વચન છે મહાવીર સ્વામી ભગવાનના, તીર્થંકર ભગવાનના, એમના જે પણ કોઈ વચન છે તો કે છે કે એ કોઈ પણ પરસ્પર જેને કહેવાય કે બાધા પહોંચાડતા નથી. એમના જે પણ કોઈ વચન જે છે તે વિકરાગતાને અને સર્વજ્ઞતાને જેને કહેવાય કે પોષણ આપે અથવા તો એને પોષે એવા વચન છે. એમના કોઈ પણ વચનની અંદર મેળ ન ખાતો હોય, વસ્તુ વ્યવસ્થા જેને કહેવાય કે સિદ્ધ ન થતી હોય એમ બનતું નથી. માટે એમના જે વચન છે તે પ્રામાણિક છે અને એમના પ્રામાણિક વચન પરથી આ વ્યક્તિ એટલે કે માધવી સ્વામી ભગવાન એ કહે છે કે એ જેને કહેવાય કે એ તીર્થંકર ભગવાન સર્વજ્ઞ છે એમ નક્કી કરવામાં આવે છે. કેમ સર્વજ્ઞ? કારણ કે ત્રણ કાળ ત્રણ લોકનું એમને જ્ઞાન થયું છે અને એમને વિતરાગતા પણ પ્રગટ થઈ ગઈ છે. માટે એમને વિતરાગતા છે એટલે કોઈ કસાઈ નથી કે જેના કારણે તે જૂઠું બોલે, અને એમનામાં સર્વજ્ઞતા પ્રગટ થઈ છે માટે એમનું જ્ઞાન અધૂરું નથી કે એમને કોઈ ખોટું જેને કહેવાય કે એમના જ્ઞાનમાં કોઈ પણ વિષય જાણવાનો બાકી રહી જાય અથવા તો કોઈ પણ વિષયથી એ અજાણ હોય એટલે એમને ખોટું બોલવાનું આવે. તો કે ખોટું વ્યક્તિ ક્યારે જ બોલે કે યા તો કસાય હોય યા તો એ વિષય સંબંધી એ અજાણ હોય. મહાવીર સ્વામી ભગવાન વિતરાગી છે એટલે કે ખોટું બોલવાનો કોઈ કસાય નથી, ને સર્વજ્ઞ છે એટલે એમના જાણપણામાંથી કંઈ બાકી રહેતું નથી, અને જે પણ કંઈ બોલે છે તે જેને વસ્તુ સ્વરૂપને અનુકૂળ અને વસ્તુ વ્યવસ્થા બેસે છે એમના વચનોથી એવી રીતે એમના વચનો સિદ્ધ થાય છે. જેને કહેવાય કે આગમથી, યુક્તિથી, તર્કથી, જેને કહેવાય અનુમાનથી, આવી રીતે અનેક પ્રકારથી એમના વચનો બંધ બેસતા આવે છે. માટે એમના વચનોથી નક્કી કરીએ છીએ કે આ વચનો મહાવીર સ્વામી ભગવાનના છે અને મહાવીર સ્વામી ભગવાન સર્વજ્ઞ છે. આવી તેની ઘણી વિસ્તારથી એની ચર્ચાઓ ન્યાય ગ્રંથોમાં કરવામાં આવી છે. નિષ્કર્ષ શું નીકળ્યો? એક મહાવીર સ્વામી ભગવાનને પણ નક્કી કરવા માટે શેની જરૂર પડી આપણને લોકોને પણ? તો કે એક મહાવીર સ્વામી ભગવાનને પણ નક્કી કરવા માટે એમના વચનોની જરૂર પડી કે જે વચનોને આપણે પ્રામાણિક ઠેરાવ્યા તે કે પ્રામાણિકતાના માધ્યમથી જે મહાવીર સ્વામી ભગવાન પણ સર્વજ્ઞ છે એમ આપણે સિદ્ધ કર્યું. જ્યારે ન્યાયની વિષય ચાલે ને ત્યારે એક અપર પક્ષ પણ હોય, એ પોતાની વાત પણ રજૂ કરે, આપણે આપણી પણ વાત રજૂ કરવાની હોય, પછી એની અંદર એકબીજાનું ખંડન મંડન કરે કે ભાઈ તમે આ વાત કહો છો પણ આ વાત બેસતી નથી, પછી આપણે કહીએ તમે આ વાત કરો પણ આ વાત બેસતી નથી, એમ સામ સામે વાદ વિવાદ કર્યા પછી સામે વાળાની દલીલ જેને કહેવાય કે બધી ખોટી પડે છે. અને અહીંયા આગળ જેને કહેવાય કે
હેલો
યા લાઈન ડ્રોપ થઈ ગઈ લાગે છે.
હા
ઓકે એક મિનિટ.
નિલેશભાઈ આવી ગયા છે.
આપણો જે ટોપિક ચાલતો હતો સત્ય ધર્મ પર, એની અંદર વ્યવહાર સત્ય ધર્મની શું ઉપયોગીતા છે એના ઉપર આપણે ટોપિક જોયો હતો. આપણો વિષય જે ચાલુ એ બધાને એમાં ખ્યાલ આવ્યો જે કહેવા માંગીએ છીએ આપણે?
હા જી
બરાબર ને. એમ આપણે નિષ્કર્ષના રૂપમાં જોયું કે સત્ય ધર્મ પરથી જેને કહેવાય કે અર્યંત ભગવાનના વચનો પર પ્રમાણિત કેમ છે, આ તો સમજો કે આપણે જૈન ધર્મમાં જન્મ લીધો એટલે આપણે મહાવીર સ્વામી કે એટલે સાચું જોઈએ ખોટું ના હોય, પરંતુ હકીકતની અંદર આપણે ધર્મ જૈન ધર્મમાં લીધો, જૈન કુલમાં જન્મ લીધો એટલે મહાવીર સ્વામી ભગવાન કે કોઈ ખોટું ના હોય, તો કે છે કે હકીકતમાં એ જે સ્ટેટમેન્ટ આપણું જે છે તો જેને કહેવાય કે એક પરીક્ષા સૂચકનું સ્ટેટમેન્ટ ન કહેવાય. જૈન દર્શને પરીક્ષા પ્રદાની છે, આજ્ઞા પ્રદાની નથી. આપણા ભગવાન છે એટલે આપણા ભગવાન કે એટલે ખોટું ન જોઈએ આપણે કહીએ એ જ સાચું, કે અહીંયા આગળ પ્રૂફ કરવું પડે છે. અહીંયા આગળ વિષયને જેને કહેવાય કે અહીંયા કોઈના પણ વચન છે તો કે છે કે કોઈના પણ વચનને અહીંયા આગળ પરીક્ષા કરીને આપણે તપાસ કરવા પડે છે. જૈન દર્શન પરીક્ષા પ્રદાન છે, તો કે છે કે અહીંયા સર્વજ્ઞ ભગવાન પણ છે તો સર્વજ્ઞ ભગવાનના વચનોની પણ અહીંયા આગળ પરીક્ષા કરવામાં આવે છે અને પરીક્ષા કરીને નિર્બાધ સિદ્ધ થાય છે, માટે એમના વચનો પણ જેને કહેવાય કે પ્રામાણિક છે અને પ્રામાણિક એમના વચનો છે તો એના પરથી એ વ્યક્તિ પણ પ્રામાણિક છે એમ મહાવીર સ્વામી ભગવાનને જેને કહેવાય સર્વજ્ઞ તરીકે આપણે ઘોષણા કરીએ છીએ. આ પોઈન્ટ સમજાય શું કહેવા માંગે છે? મહાવીર સ્વામી ભગવાનના વચન પ્રામાણિક ઠર્યા કેવી રીતે ઠર્યા? પરીક્ષા કરીને કર્યા. પરીક્ષા કરીને એ નક્કી કર્યું આપણે કે એમના વચનો પ્રામાણિક છે અને વચનો પ્રામાણિક છે તો એ વચનના કહેનાર એ વ્યક્તિ એટલે કે મહાવીર સ્વામી ભગવાન પણ પ્રામાણિક છે અને જેને કહેવાય કે એ સર્વજ્ઞ છે એવી રીતે આપણે મહાવીર સ્વામી ભગવાનને સર્વજ્ઞ તરીકે આપણે સિદ્ધ કરવામાં આવે છે. આ પ્રમાણે વચનનો વ્યવહાર જોવામાં આવે છે. જુઓ સમ્યક દર્શન પહેલા 5 લબ્ધિ થાય છે, એ ખ્યાલ હશે ને બધાને?
હા જી
બરાબર ને. સહેજ સમ લબ્ધિ વિશુદ્ધિ લબ્ધિ દેશના લબ્ધિ પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. બરાબર, દેશના લબ્ધિ છે તે કોની પર્યાય છે અમારો પ્રશ્ન છે. પૂર્વ જ્ઞાન,
હા, જ્યાંથી આપણને દેશ ના મળે છે એની પર્યાય છે.
જેનાથી દેશ ના મળે છે તેની પર્યાય, એટલે આપણે સમજો કે ગુરુ ની, એમ,
હા, એટલે ગુરુ ના જ્ઞાન ની પર્યાય.
ના, જો દેશ ના લબ્ધિ છે ને, લબ્ધિ બેન, એ પાંચે પાંચ પર્યાય જીવ ની પર્યાય છે.
હા, લબ્ધિ લબ્ધિ આપણે ગ્રહણ કરીએ, એટલે મારે આવી રીતના સમજવામાં એકવાર એક્સપ્લેનેશન આવ્યું ને ત્યારે એમ હતું કે દેશના ગુરુ ની જ્ઞાની કર્યા ને લબ્ધિ આપણને પ્રાપ્ત થઈ તો ત્યારે એને દેશના લબ્ધિ
કહેવાય. બહુ બહુ સરસ, બરોબર છે. એટલે કે જે લબ્ધિ થઈ તે આપણી પર્યાય થઈ, સમજવા માટે, બરાબર ને. અને આપણી દેશના લબ્ધિમાં ગુરુ ની દેશના નિમિત્ત કહેવામાં આવે, બરાબર ને. ગુરુ ની દેશના હોય છે અને આપણી દેશના લબ્ધિ હોય છે. લબ્ધિ એટલે પ્રાપ્તિ, તો કે ગુરુ ની જે દેશના છે એ આપણને અહીંયા આગળ એની પ્રાપ્તિ થઈ, બરાબર ને. તો કે છે કે એ જે દેશના લબ્ધિ જે જીવને સમ્યક દર્શન થાય છે, તો સમ્યક દર્શન ની અંદર સમજો અહમ રોલ કોનો આવી જાય છે, દેશના લબ્ધિ નો. મૂળ મુદ્દાની વાત છે, આપણે સમજીએ, જરા મેઇન ટોપિક સમજીએ. પંચ કલ્યાણિક નું પણ જે આટલું બધું મહત્વ જે છે ને, તો પંચ કલ્યાણિક નું પણ આટલું બધું મહત્વ હકીકતમાં એના કારણે છે કે તીર્થંકર ભગવાન ની દેશના એની અંદર જે ખીરે છે, મતલબ કે જયારે જ્ઞાન કલ્યાણક થાય છે ને ત્યારે એ વખતે, તો કે આખા પંચ કલ્યાણક માં મહત્વ દેશના લબ્ધિ નું જ છે. જેને કહેવાય કે જેના માધ્યમથી જગતના જીવો સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરે છે અને આ પોતાના દુઃખ ને જેને કહેવાય કે દૂર કરે છે, એટલા માટે આ દેશના લબ્ધિ નો બહુ મોટો રોલ છે. હવે સમજો કે જગતની અંદર આ વ્યવહાર ધર્મ એટલે કે અત્યારે સત્ય ઉપર ફોકસ છે આપણો, વ્યવહાર સત્ય ધર્મ ની અંદર જે સત્યતા છે એના એના ઉપર આપણે વધારે ફોકસ આપીએ છીએ. કારણ કે આ વ્યવહાર સત્ય ધર્મ ની અંદર જો આ દેશના લબ્ધિમાં જો સત્યતા જ ન આવે તો સમજવા જેવી વાત છે કે આ જીવને સમ્યક દર્શન થાય કે ન થાય, બોલો.
નહીં થાય.
પોઈન્ટ સમજાય છે?
એટલે વ્યવહાર સત્કર્મ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે એમ.
હા, શું શું?
વ્યવહાર સત્ય ધર્મ પણ ઘણો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વ્યવહાર સત્ય ધર્મ નહીં હોય તો આપણને પરમાર્થ જે નિશ્ચય સત્ય ધર્મ કેવી રીતે પ્રગટ નહીં થાય,
પરમાર્થ સુધી ને પહોંચાડતો નથી ને. વ્યવહાર પરમાર્થ નો પ્રતિપાદક છે, એ સૂત્ર છે, બરાબર ને, ન્યાય પ્રકરણમાં. તો કે વ્યવહાર પરમાર્થ નો કેવી રીતે, એટલે કે પરમાર્થ નો પ્રતિપાદક એટલે કે એને બતાવવા વાળો છે જેને કહેવાય, બરાબર. કે વ્યવહાર થી નિશ્ચય થાય છે પરમાર્થ થાય છે એમ નથી બતાવવું, પણ એ જેને કહેવાય કે પરમાર્થ ને પ્રેરે છે, બતાવે છે, ત્યાં સુધી આ જીવને પહોંચાડે છે, લઈ જાય છે, એ બધા શબ્દોના પ્રયોગના ભાવ સમજવો આપણે. તો કે છે કે આ જે વ્યવહાર સત્ય ધર્મ છે એની અંદર જે સત્યતા, વસ્તુ વ્યવસ્થા સંબંધીની જે સત્યતા બતાવવામાં આવે છે, જેના આપણા જ્ઞાનની અંદર એ સત્યતાનો આપણે જે સ્વીકાર કરીએ છીએ અને એ સ્વીકારથી જ આપણી પર્યાયમાં મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે, મોક્ષ માર્ગના સ્વરૂપને સમજીએ છીએ અને જીવ પોતાના દુઃખને દૂર કરે છે. એટલે આમ આફ્ટરઓલ આપણે કહીએ છીએ કે દુઃખ દૂર કરવાની વાત કહો યા તો સમ્યક દર્શન કહો, એક વાત છે. તો કે છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિનું મૂળ આધાર શું છે, તો કે સમ્યક દર્શનની પ્રાપ્તિની પાછળ જો જોવામાં આવે, એનું બેકગ્રાઉન્ડ જોવામાં આવે, જેને કહેવાય બેકિંગ જોવામાં આવે, તો કે છે કે આ આખો વ્યવહાર સત્ય ધર્મ જબરજસ્ત પોતાનામાં એક મહત્વ ધરાવે છે. બલકી સમજો, દસ ધર્મની ચર્ચા ચાલે છે તો આ દસ ધર્મની ચર્ચાની અંદર પણ જે એનો વિષય બતાવવામાં આવે છે, જે દસ ધર્મની સત્યતા બતાવવામાં આવે છે, તો કે આ વ્યવહાર સત્ય ધર્મ વગર આ દસ ધર્મની સત્યતા પણ આપણે બતાવી શકતા નથી, અથવા તો ધર્મ સંબંધી જ આપણે એની સત્યતા આપણે બતાવી શકતા નથી. એમ આપણે જોયું સાર રૂપમાં અને ટૂંકમાં જોયું કે વ્યવહાર સત્યની આ પ્રમાણે કેટલી ઉપયોગીતા છે. હવે જીનાગમના અંતર્ગત આપણે આ તે ફંડામેન્ટલી આપણે જોયું કે આની શું ઉપયોગીતા છે. હવે જીનાગમની અંદર એને જેને કહેવાય કે કેવી રીતે ગોઠવણી બતાવી છે, જેને કહેવાય એને બીજી ભાષામાં એમ કહીએ કે એ જે વચનો જે છે તો વચનની સત્યતા અને સંયમતાની અપેક્ષા એ કેટલા ભેદ જીનાગમની અંદર પણ જોવામાં આવે છે. દાખલા તરીકે એક સત્ય મહાવ્રત પણ આવે છે, એક સત્ય અણુવ્રત ની ચર્ચા આવે છે. પાંચ મહાવ્રત છે ને, પાંચ મહાવ્રત ની અંદર એક સત્ય મહાવ્રત છે અને પાંચ અણુવ્રત ની અંદર એક સત્ય અણુવ્રત છે. અણુવ્રત એટલે શું ને મહાવ્રત એટલે શું એ કોઈ કહેશે મને? મેં આગળ કીધી હતી પરિભાષા, મને બરોબર ખ્યાલ છે. કોઈ કહેશે અત્યારે? એક જ લીટીમાં પરિભાષા છે, મહાવ્રત કોને કહેવાય અને અણુવ્રત કોને કહેવાય? મહાવ્રત અને હિંસાદી પાપો નો એક દેશ ત્યાગ તેને અણુવ્રત કહેવામાં આવે છે. તો એ પાંચ પાંચ જોવામાં આવે છે. એમાં પાંચ મહાવ્રત ની અંદર એક સત્ય મહાવ્રત છે અને પાંચ અણુવ્રત ની અંદર એક સત્ય અણુવ્રત જોવામાં આવે છે. અણુવ્રત હોય છે તે શ્રાવક ને હોય છે, મહાવ્રત હોય છે તે મુનિરાજ ને હોય છે. આ બે વાત થઈ. પછી ત્રીજી વાત આવે છે ભાષા સમિતિ અને ચોથી વાત આવે છે વચન ગુપ્તિ. સત્ય મહાવ્રત, સત્ય અણુવ્રત, ભાષા સમિતિ અને વચન ગુપ્તિ આ ચાર ચીજ જીનાગમ ની અંદર જેને કહેવાય કે વચનો ના બેજ ઉપર બતાવવામાં આવી છે. હવે વચન ગુપ્તિ ની અંદર શું કહેવા માંગે છે? કે છે કે વચન થી કામ જ ન લેવું. અક્ષલમાં તો સત સ્વભાવી આત્મામાં ગુપ્ત થઈ જવું અને એ વખતે વચન સંબંધી નો વિકલ્પ જ ઉત્પન્ન ના કરવા દેવો તેને હકીકતમાં પરમાર્થ થી વચન ગુપ્તિ કહેવામાં આવે છે. મતલબ કે મૌન થઈ જાઓ, સ્વરૂપમાં ગુપ્ત થઈ જાઓ, લીન થઈ જાઓ. મતલબ કે જો આવી રીતે કરી શકતા હો તો અતિ ઉત્તમ એમ કરો એમ એને વચન ગુપ્તિ કહેવામાં આવે છે. હવે કદાચ સમજો કે ન રહી શકતા હો અને જો વિકલ્પ ઉત્પન્ન થાય તો કે છે કે સત્ય જ બોલવો, જે ભાષા સત્ય બોલો. ઓલી મગજમાં દ્રવ્યાન યોગ ની વાત તો ખ્યાલમાં જ રાખવી કે આ આત્મા બોલી શકતો જ નથી. ખ્યાલ છે ને, આ આત્મા જાણી તો શકે વચનોને અને વિકલ્પને જાણે તો ખરા પરંતુ બોલે નહીં. પણ સમજાવવાની અંદર વ્યવહારના વચનો વાપરવામાં આવે છે એટલે એ દ્રવ્યાન યોગ તો દિમાગમાં આપણે મતલબ જ્ઞાનમાં ખ્યાલમાં રાખીને જ આપણે બધા વચનોને સમજવું. હવે અહીંયા આગળ કે છે આચાર્ય દેવ આપણને સમજાવે છે કે જો ન રહી શકાતું હોય એટલે કે સ્વરૂપમાં ન રહી શકાતું હોય તો કે છે કે સત્ય બોલવાનો જે ભાવ રાખવો તો કે છે કે સર્વ આત્માના ભાન પૂર્વક સર્વથા સત્ય જ બોલવાનો ભાવ, રંચ માત્ર પણ જૂઠું ન બોલવાનો ભાવ જેને કહેવાય કે એને સત્ય મહાવ્રત કહેવામાં આવે છે. આ વ્યવહારનું સ્વરૂપ છે એનું. હલો, હા બોલો. અને સમજો કે સત્ય પણ બોલો તો એવો બોલો તો કેવું બોલો તો કે હિત નીત અને પ્રિય વચન બોલો તો એને જે ભાષા સમિતિ કહેવામાં આવે છે. અને સત્ય અણુવ્રત કોને કહીશું? કે ન રહી શકાય સમજો પૂર્ણ સત્ય બોલવામાં તો એવા વચનો તો કમસે કમ ન બોલો કે જેના માધ્યમથી બીજાના જીવો સંકટમાં આવી પડે. તો કે છે કે બીજાના જીવો સંકટમાં આવી પડે તો કે છે કે એવા વચનો પણ ન બોલો. અથવા તો એને જો બીજી રીતે બી સમજી શકીએ આપણે સત્ય અણુવ્રતને કે એને જેને કહેવાય કે સ્થૂળ જૂઠનો તો ત્યાગ જ હોય છે. સ્થૂળ જૂઠ તો બોલતો જ નથી અણુવ્રતિ, પરંતુ કદાચિત ક્યારેક ધર્મની રક્ષા અર્થે અથવા તો બીજા જીવોની હિંસાથી એ મતલબ કે હિંસા રોકવા અર્થે ક્યારેક એવા સૂક્ષ્મ વચનો બોલી દેવા પડે તો હકીકતની અંદર એ જૂઠની શ્રેણીમાં પણ આવતા નથી. છતાં પણ એ જેને કે વસ્તુ વ્યવસ્થાની અંદર એ જૂઠ છે તે છે, છતાં પણ અણુવ્રતિને જેને કહેવાય કે એટલા જૂઠનો ત્યાગ હજી એની ભૂમિકામાં થયો નથી. દાખલા તરીકે ગાયનું આપણે ખબર છે આગળ પણ ઘણી વાર એક્ઝામ્પલ કદાચ જોયું કે કસાઈ જીવ હોય ગાયને મારવા માટે પાછળ પડ્યો હોય અને રસ્તાની અંદર સમજો કે ગાય ડાબી બાજુ જતી રહે, રસ્તે વચ્ચામાં એક અણુવ્રતિ જોવામાં આવશે શ્રાવક નો જીવ, એને જોયું કે ગાયનો જીવ ડાબી બાજુ રાઈટ સાઈડ માં ગયો છે. તો હવે કસાઈ જીવ પૂછશે કે ભાઈ ગાય કઈ બાજુ ગઈ છે? તો પછી એને ખબર પડી જાય કે ભાઈ આ એને ગાયને પકડીને મારવાનો જ છે. તો કે છે કે એને ખોટું બોલીને એમ કે છે કે ભાઈ સમજો કે આ બાજુ રાઈટ સાઈડ માં નથી ગઈ ને બીજી સાઈડ ગઈ છે. હવે એ વખતે જૂઠું બોલ્યો છે કે નહીં? જો કે એ જૂઠું તો બોલ્યો જ છે, નથી બોલ્યો એમ નહીં, એમ હોવા છતાં પણ એને પાપ લાગતું નથી અને એનું અણુવ્રત પણ જેને કહેવાય કે ખંડિત થતું નથી. કેમ? કારણ કે એ વખતે એનો આશય અને અભિપ્રાય બીજા જીવને બચાવવાનો હતો. એની ભૂમિકાની અંદર એટલું જેને કહેવાય બીજા જીવને બચાવવા માટે એટલો વિકલ્પ પણ ખોટું બોલવાનો એની ભૂમિકામાં આવી શકે છે. એનાથી તે અણુવ્રતમાંથી એ પડી શકતો નથી. પરંતુ જો મુનિરાજ એની જગ્યાએ હોય અને મુનિરાજ એને પૂછવામાં આવે કે ગાય કઈ બાજુ ગઈ છે, તો એ વખતે મુનિરાજ મૌન ધારણ કરશે. મુનિરાજ એની ભૂમિકા એટલી બધી ઊંચી વધી ગઈ છે કે એ ગમે એમના પોતાના પ્રાણ પણ ભલે જતા રહે, એમ હોવા છતાં પણ જે રંચ માત્ર પણ એ વખતે એ કન્ડિશનમાં પણ એ જૂઠું બોલશે નહીં. તો એ રંચ માત્ર એ વખતે પણ એ કન્ડિશનમાં જૂઠું ન બોલે, અથવા તો સત્ય જ બોલવાનો ભાવ. તો કે છે કે એમને તો સત્ય મહાવ્રતી કહેવામાં આવે છે, અને જે શ્રાવક જે સ્થૂળ જૂઠનો તો ત્યાગ છે, પરંતુ સૂક્ષ્મ જૂઠથી બચ્યો નથી, તો એને જેને કહેવાય કે અણુવ્રત કહેવામાં આવે છે. આ પ્રમાણે દીનાદાનની વાણીની સત્યતા. હા બોલો બોલો.
હા નિલેશભાઈ, આમાં એમને જૂઠું બોલવાનો ભાવ નથી આવતો, એમના વિકલ્પમાં શું હોય? ત્યારે મુનિરાજના વિકલ્પોમાં શું ચાલતું હોય?
હા, એ વખતે એમને ધર્મ સંકટ આવી પડ્યું ને, એમને એ વખતે સમજો કે એ વખતે એમને પૂછ્યું, એ જ વખત ની વાત કરો છો ને તમે? એ વખતે જયારે ઘટના બની. હેલો.
મૌન લઈ લે છે, તો મૌન લેતી વખતે એમના વિકલ્પ, આ તો બોલવાનું એમને મૌન લઈ લીધું, પણ એમના વિકલ્પોમાં
જરૂરી નથી. પરંતુ એ એમ સમજી લે છે કે અત્યારે મારે આ ધર્મ સંકટ આવી પડ્યું છે, તો હવે સમજો કે મારે સમજો કે એ સંબંધી મારે કશું પણ જેને કહેવાય કે કોઈ વચન થી પણ વાત કરવાની નથી. અને દાખલા તરીકે એમની પોઝિશન તો એ છે કે એમને જૂઠું બોલવાનો વિકલ્પ છે, એમના જીવનમાં આવશે જ નહીં, મહાવ્રત નું પાલન છે એટલે એ તો પ્રશ્ન નથી. હવે રહી વાત છે કે આવી સિચ્યુએશન છે, તો એ આવી સિચ્યુએશન ને પણ સહજતાથી જ્ઞાન નું ભેદ બનાવી દે છે. કેવાનો મતલબ, હવે એ વખતે પણ સમજો કે જેને કહેવાય કે વચન તો એ પ્રમાણે નહીં લે, પરંતુ સમજો કે એમને એવી ટાઈપનો બી તો વિકલ્પ આવી શકે કે એ જગતનો જે જીવ છે, ગાયનો જીવ, તો કે છે કે એના પર બી કોઈ સંકટ આવી જાય તો એ પણ એ વખતે ધર્મ ગ્રહણ કરી લે. સમજો કે એવી ટાઈપની પણ ભાવના એમની બની શકે કે ના બની શકે? કેવાનો મતલબ, એવી તો એમના ચિત્તની અંદર તો અનેક વિચાર આવી શકે. દાખલા તરીકે એ વખતે એવો બી વિચાર આવી શકે કે આ જીવ એને મારવા દોડે છે, પરંતુ એ જીવના બી પરિણામ જેને કહેવાય કે બદલાઈ જાય અને એને પણ ધર્મ બુદ્ધિ થાવ, તો એવો પણ જેને કહેવાય કે એવી ટાઈપનો ભાવ તો મુનિરાજને આવી શકે ને? કેવાનો મતલબ, પરંતુ જયારે વસ્તુ વ્યવસ્થામાં વચનોનો જયારે પોતે વ્યવહાર કરશે, ત્યારે જેને કહેવાય કે એ પોતે જૂઠું લીધું લે, એમ કહેવાનો મતલબ. સમજાયું છે કહેવા માંગુ છું? એ વખતે મૌન ધારણ કરી લે છે. અને બીજું શું છે કે એ વખતે એની કેવી પરિસ્થિતિ, જો સમજવા જેવી વાત છે. પુરાણોમાં તમે એક સારો પોઈન્ટ યાદ કરાવ્યો કે પુરાણો ની અંદર ઘણી કથા એવી આવે છે, એની અંદર સમજો કે ભીલ હોય, તો ભીલ સમજો કે શિકાર કરવા માટે જંગલમાં હોય, હવે જંગલ ની અંદર મુનિરાજ જોવામાં આવે, અને સામે સમજો કે ભીલ આવી જાય, હવે મુનિરાજ ને ખ્યાલ પણ આવી જાય, વિચિક્ષણ બુદ્ધિ ના ધારી હોય મુનિરાજ, કે આ જીવ એને મારવા જાય છે, તો એ વખતે એવું બી બની શકે કે ભીલ ને એ જેને કહેવાય કે સમજો કે અહિંસાત્મક ઉપદેશ આપવાનો પણ એમને વિકલ્પ આવે. અને એવું ઘણી કથાઓ જોવામાં આવે છે કે બને કે હે જીવ, તું આ શું કરી રહ્યો છે, બરાબર કે નહીં, તો કે તું તારા થોડાક પ્રયોજન માટે બીજા અજીવોના ઘાત શા માટે કરી રહ્યો છે, તો એમ કહીને પણ સમજો કે એના સામેવાળાના જીવના પરિણામોને પણ શાંત કરવાનો પણ વિકલ્પ આવી શકે મુનિરાજને. પોઈન્ટ સમજાય છે કેવાનો મતલબ? એટલે સિચ્યુએશન અનેક પ્રકારની બની શકે છે. સામે જીવ પણ મતલબ કે કેવી કસાઈમાં ઉભો છે, કેવી રીતે એનું એ વખતના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ કેવી ટાઈપના છે ને, એ પ્રમાણે સમજો કે મુનિરાજ પોતાની જેને કહેવાય કે ધર્મ સંકટમાં પણ ન પડે, ધર્મ ખંડિત પણ એમની પર્યાયમાંથી ન થાય અને બીજા જીવને સંકટ પણ ન પડે એ પ્રમાણેનું યથાયોગ્ય વિચાર અને ચિંતન દ્વારા ચલાવીને એ વ્યવહાર કરશે મુનિરાજ. બરાબર કે નહીં? કેમ તમે આવી ઘટનાઓ ઘણી બને છે અને આ પ્રમાણે પણ મતલબ કે જોવામાં આવે છે પ્રથમ યુગમાં પણ. કેમ તમે બરાબર કે એની અંદર આપણે જોયું કે આ પ્રમાણે ચાર ટોપિક આપણે એની અંદર જીનાગમ ની અંદર સત્ય ધર્મ ની અંદર જોવામાં આવે છે. હવે બીજા રત્નકરણ સાવકાચાર ની અંદર પણ જ્યાં 10 ધર્મ ની ચર્ચા કરવામાં આવી છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે, એની અંદર પણ એક ચરણાનિયોગની મુખ્યતાથી બહુ સુંદર એક પ્રકરણ બતાવ્યું છે. તો કે છે કે સત્ય અને અસત્ય, તો કે અસત્ય વચન જે છે તે કે કયા કયા વચનો અસત્યની કોટીમાં જાય છે, આ બહુ સમજવાની જરૂર છે રત્નકરણ સાવકાચારના માધ્યમથી. કે આપણને ખાલી એટલું લાગે છે કે જગતની અંદર કોઈએ મને પ્રશ્ન પૂછ્યો અને હું ખાલી મારા જેને કહેવાય કે સ્વાર્થ ખાતર હું ખોટું ન બોલ્યો એટલે જ ખાલી એ મારી સત્યતા છે, તો કે છે કે એ તો સારી જ વાત છે, પ્રશંસનીય વાત છે. પરંતુ સમજો કે બીજા એવા કેટલાય વચન જે આપણા લોક વ્યવહારની અંદર એવા બોલાઈ જવાય છે અથવા તો એવો વ્યવહાર આપણે કરી દેસીએ છીએ કે જે હકીકતની અંદર એ બધા વચનો પણ અસત્યની કૃતિમાં આવી જાય છે અને એનો આપણને ખ્યાલ અને વિવેક રહેતો નથી. દાખલા તરીકે ગર્હિત વચન નો ત્યાગ કરવાનો કયો, કારણ કે જો ગર્હિત વચનનું પણ જો સેવન કરવામાં આવશે તો એ બધા વચનો પણ અસતની કૂટીમાં જાય છે. હવે આ ગર્હિત વચન એટલે શું, તો ત્યાં આગળ ખુલાસો કર્યો છે કે જે કે દાખલા તરીકે ઘરની અંદર આ એક્ઝામ્પલ સમજો જરા, કે દાખલા તરીકે ઘરની અંદર નોકર હોય આપણે સર્વન્ટ હોય, તો સર્વન્ટને સમજો કે અભિમાનની અંદર આપણે નથી બોલાવતા ઘડીએ ઘડીએ, ગમે તેમ ગાળો આપીને બોલવું, તો કે છે કે એ બધા ગર્હિત વચન છે. ગમે તેમ સમજો કે ઓફિસ હોય, ઘર હોય કે બહારમાં સમજે કોઈ સર્કલ હોય એની અંદર આપણાથી નીચા વ્યક્તિ જોડે ગમે તેવા વચનો વાપરીને એની જોડે એ પ્રમાણેનો વ્યવહાર કરવો તો એ બધા ગર્હિત વચન છે. આચાર્ય દેવ સમદભદ્ર કહે છે કે એ બધા વચનો પણ અસત વચનમાં જશે. આવી કેટલી કેટલી વાતો બધી નાની નાની લાગે પરંતુ આપણા જીવનમાં આ બધી કેટલી ઇમ્પોર્ટન્ટ વાતો છે જેનાથી આપણને ખ્યાલ આવે કે આ વચનોની કેટલી કિંમત છે. રત્નકરણ સાવકાચારમાં બહુ સરસ વાત કરી છે કે સૌથી પહેલા તો આ સંસારની અંદર જેને કહેવાય કે સંઘની પંચેન્દ્રિય પણ મળવું જ દુર્લભ છે અને સંઘની પંચેન્દ્રિય પણ મળ્યા પછી પણ જેને કહેવાય શબ્દોનું ઉચ્ચારણ કરી શકે એવી આ મનુષ્ય પર્યાય એટલે છે કે મળવી અત્યંત અત્યંત દુર્લભ છે. એટલે પહેલા તો એ વચનોની કિંમત બતાવી દીધી, એ શબ્દોનું ઉચ્ચારણ, ઉચ્ચારણ એટલે સમજી ગયા ને, દાખલા તરીકે ગાયની સંઘની પંચેન્દ્રિય છે પરંતુ એની પાસે એ વચનોનું ઉચ્ચારણ કરી શકે ક ખ ગ ઘ વાળું, તો કે છે કે એવી એની એની પાસે શક્તિ નથી. પોઈન્ટ સમજાય ગયા? કેવો મતલબ, ભેંસ હોય કૂતરા હોય પરંતુ એ બધા સમજો ભોકી તો શકે પરંતુ વચનનું ઉચ્ચારણ કરી શકે, પોતે કંઈક અંદરમાં સમજે છે અને કંઈક કહેવું છે, તો કે છે કે વચનોના માધ્યમથી બિચારો કંઈ કહી શકતા નથી. તો કે કેટલી મહત્વપૂર્ણ મનુષ્ય પર્યાય મળી છે જેની અંદર આ વચનોનું ઉચ્ચારણ થઈ શકે, તો કે એવી આ શક્તિ કે આ મનુષ્ય પર્યાયની અંદર જોવામાં આવે છે. અને આવી રીતે તને વચનોનું ઉચ્ચારણ થઈ શકે એવી તને આ જીભવા ઇન્દ્રિય અને આવી શક્તિ મળી છે, તો કે છે કે આ મળ્યા પછી પણ એટલે જો તું આનો તું જેને કહેવાય કે આવા ગર્હિત વચનની અંદર ઇસ્તેમાલ કરે છે તો કે છે કે તારા એ બધા વચનો અસતમાં જાય છે અને તને ઘણું મોટું પાપ લાગે છે. આના તરફ આપણો લોક વ્યવહારની અંદર રોજિંદા જીવનમાં આપણને આનો આપણને ખ્યાલ અથવા તો વિવેક રહેતો નથી. જેને કહેવાય વાતે વાતે ગાળો આપવી અથવા તો એક પ્રમાણે જેને કહેવાય કે ક્રોધની અંદર ગમે તેમ બોલી દેવું, કોઈને બુદ્ધું કેવું પાગલ કેવું, આ બધું મતલબ કે આજના જમાનામાં અથવા તો આપણે એમ કહીએ આ કાળ ઉતરતા કાળમાં એટલું બધું રૂટીન થઈ ગયું છે આપણને, એનાથી એટલો પાપનો બંધ, કોઈને બુદ્ધું કહેવામાં આપણને જ્ઞાનાવરણ કર્મનો તીવ્ર બંધ થઈ જાય છે આવા વચનો વાપરીને, આપણને એનો વિવેક રહેતો નથી તો આગળ જઈને ન વાણી પણ મળે છે અને ન એવો જ્ઞાન પણ ઉગાડ થાય છે કે જે આપણે વસ્તુના સ્વરૂપને આપણે સમજી શકીએ. ધંધા વેપારની અંદર જો આપણે ગર્ભિત વચન, લિસ્ટ ઘણું લાંબુ છે પણ આ તો આપણે શોર્ટની અંદર થોડું થોડું સમજીએ છીએ, આપણે કોઈને ટોન્ટ મારવા, કોઈને હસી મજાકમાં ગમે તેમ એને ઉડાડી દેવો, કોઈને નીચે પાડી દેવો, પોતાનું ઊંચું બતાવવું, આ બધા જ વચનો જે છે તે જેને કહેવાય કે આ બધા ગર્હિત વચનોની અંદર ચાલ્યા જાય છે. બીજા સાવધ વચન, સાવધ્ય વચન એટલે કે જે વચનોના માધ્યમથી જીવોની હિંસા થાય તેને સાવધ્ય વચન કહેવાય. એવો આપણા શ્રાવક અને મુનિરાજનું સ્વરૂપ તો સમજ્યા. હવે આપણને એમ થાય કે આપણી હજી ની ભૂમિકા ક્યાં છે, પરંતુ આપણે આપણી ભૂમિકાની અંદર પણ કેટલો અવિવેક કરી બેસીએ છીએ, આપણને ખ્યાલ નથી આવતો રૂટિનમાં. સમજો, દાખલા તરીકે સમજો, આ ધંધા વેપારમાં પણ બહુ બને છે. મારે મારા પૂરતો ધંધો કરવાનો છે, મારા ધંધાની અંદર જે પણ હિંસા થાય છે એટલું મને દોષ લાગે છે, હું સમજી શકું છું, પણ હું નથી રહી શકતો એટલે હું એ પ્રમાણેનો ધંધો કરું છું. પરંતુ વગર જોઈતું, વગર કામે હું બીજાને પણ એ પ્રમાણેની એડવાઇસ આપું છું કે એ એડવાઇસની અંદર એ જો એ એડવાઇસ પ્રમાણે ધંધો કરે અને એની અંદર ઘણા જીવોની હિંસા થાય તો કે છે કે બધા વચનોને પણ સાવધ્ય વચન કહેવામાં આવે છે અને આ આ વાતનો આપણને ખ્યાલ રહેતો નથી. વગર જોઈતું એનાથી ન આપણને પ્રોફિટ થવાનો છે, ન આપણને લાભ થવાનો છે, ન એમાં આપણને ભાગીદારી મળવાની છે, પરંતુ વગર જોઈતી કામ વગરની જે એડવાઇસ આપવામાં આવે છે ધંધાની, અને ધંધાની એડવાઇસોમાં આવી રીતે જે પાપ લાગી જાય છે અને એનાથી જેને કહેવાય આ સાવધ વચનથી આપણને જે દોષ લાગે છે એના ઉપર આપણું ધ્યાન જતું નથી. જેવો વેપારી હોય ને, એ શું કરે, આ શેર માર્કેટની અંદર શેર લે વેચ કરે છે. તેની અંદર કેટલીક કંપની એવી હોય છે કે જેની અંદર ઘણી હિંસા કરીને જેને કહેવાય કે એની પ્રોડક્ટ બનાવે છે અને એની અંદર સમજો કે ઘણા હિંસાનો દોષ, જેની પાસે જેટલા જેટલા શેર હોય છે, શેર એટલે શું કે એ પાર્ટનર છે એટલા ભાગનો, તો કે છે કે એટલો દોષ એ વ્યક્તિને પણ અવશ્ય લાગે છે. હવે એની પાસે તો ન એ શેર છે અથવા તો એ ન એ સંબંધીનું એક કામકાજ કરે છે, પરંતુ એને માર્કેટમાંથી મેસેજ મળે છે કે એ સમજો કે આ શેરનો ભાવ 2 મહિના પછી ઘણો બધો વધી જવાનો છે અને એ એ કંપની છે કે જેની અંદર જેને કહેવાય કે ઘણી હિંસા થાય ને એ પ્રમાણેની પ્રોડક્ટ બનાવે છે. હવે પોતાનું ફ્રેન્ડ સર્કલ અથવા તો પોતાના વેપારીમાંથી કોઈ પણ સમજો કે સામાન્ય જ્યારે ચર્ચા નીકળે છે ત્યારે આપણે આસાનીથી કહી દઈએ છીએ કે ખરેખર આ જ કંપનીના શેર લેવા જેવા છે, જેટલા શેર હોય તમારી પાસે જેટલી કેપેસિટી છે એટલો આનો સ્ટોક કરો, તો કે છે કે આપણે એટલું બોલી દઈએ છીએ તો કે છે કે આ બધા જેટલા પણ વચનો છે તે બધા સાવધ વચનમાં ચાલ્યા જાય છે એનું આપણને જ્ઞાન રહેતું નથી. અને અગત્યની વાત તો એ છે, વચનો તો બોલાય છે અને એ વખતે પણ કામ વગરનો જેને કહેવાય કે આપણને પાપનો બંધ તો થાય છે અને એને આગળ જતા આ જીવને ભોગવવું પણ પડે છે. આવી રીતે જેને કહેવાય કે એવા કેટલાય સાવધ વચન કે જે વચનોથી જેને કહેવાય કે એની અંદર હિંસા થાય, તો કે છે કે એવા વચનોનો પણ અવશ્ય આ જીવે જેને કહેવાય કે ત્યાગ કરવો જોઈએ. અરે મુમુક્ષુ હૃદય તો એવું હોય કે 70 વાર વિચાર કરે, મુમુક્ષુનું હૃદય તો એવું હોય કે એના એવા વચન નીકળે કે જેનાથી એ ધર્મ માર્ગમાં જોડાય, એના વચનો તો એવા હોવા જોઈએ જેનાથી સામે વાળો જીવ હિંસા છોડે, એવા કમસે કમ ન છોડી શકે તો ખેદ વર્તે, આજે કમસે કમ દ્રઢ નિર્ણય કરે તો અવશ્ય આજે નહીં તો કાલે હું છોડી, પણ કોઈ બી હિસાબે ખરેખર કરવા લાયક નથી એવી ભાવના એનામાં ઉત્પન્ન થાય. એના વચનો તો એવા હોય કે જે 5 સામેવાળો આપણો સાધર્મી 5 ઇન્દ્રિયના વિષય ભોગોથી પાછો હતે અને એની વિરક્તિ થાય અને ધર્મ માર્ગમાં લગે, એના વચનો તો એવા હોવા જોઈએ જેનાથી એ સંસાર માર્ગનો રસ છૂટે અને મોક્ષ માર્ગનો રસ વધે, શ્રાવક પણ અંગીકાર કરે, મુનિ બનવાની ભાવના ભાવે, સંયમ અંગીકાર કરવાની ભાવના ભાવે. જો મુમુક્ષુના વચનો હોય તો આવા જ હોવા જોઈએ. વાત્સલ્ય ગર્ભિત અહિંસાત્મક અને વિતરાગતાને પૂછવા વાળા જ આપણા વચનો આવા હોવા જોઈએ. તો એ બધા વચનો પણ ખરેખર જેને કહેવાય કે માર્ગને પ્રેરવા વાળા હોવા જોઈએ, જે પરમાર્થને પછી આગળ જઈને પોષશે, પણ આપણા એવા કોઈ પણ વચન એવા ના હોવા જોઈએ જેનાથી આપણો સંસાર અત્યારે છે અને એની અંદર આપણો વધારો થાય. આમ આપણે અનેક પ્રકારથી આ સત્ય ધર્મ અને સત્ય વચન પર આપણે એના સ્વરૂપને સમજીએ છીએ. બીજી એક રાજા વસુની કથા છે, મને યાદ છે, કદાચ તમે લોકો સાંભળી હશે તો સવાલ નથી, પણ એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ આપણે કરીશું અને બીજા ધર્મની પણ આપણે સંયમ ધર્મ પર પણ આપણે એની ચર્ચા જોઈશું. અત્યારે સમય આપણો સમાપ્ત થઈ ગયો.
જીનાણી કહું છું, જાવાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા તેત હોઠો, સોવાણી મસ્તક નમો સદા તેત હોઠો. નવાનો કાન ધ્યાન કરીએ.
Yes.